நமோஹரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜாயானம் நமோ லோயே சவசாஹூனம். जो मोह मद माया अपावन लोभ रूप विभाव है उनके अभाव स्वभाव मय उत्तम शमादि स्वभाव है उत्तम शमादि स्वभाव ही इस आत्मा के धर्म है है सत्य शाश्वत ज्ञानमय निज धर्म शेष अधर्म है निज आत्मा में रमण संयम रमण ही तप त्याग है निज रमण आंकिंचन्य है निज रमण परिग्रह त्याग है निज रमणता ब्रह्मचर्य है निज रमणता दश धर्म है निज जानना पहचानना रमना धर्म का मर्म है अरहंत है दश धर्म धारक धर्म धारक सिद्ध है आचार्य है उवजाय है मुनिराज सर्व प्रसिद्ध है जो आत्मा को जानते पहचानते करते रमण वे धर्म धारक धर्म धन है उन्हें हम करते नमन उन्हें हम करते नमन. अपनी चर्चा 10 लक्षण महापर्वना अवसर पर उत्तम क्षमा धर्म अने उत्तम मार्गव धर्मनी विस्तार की चर्चा करिया बाद आजे अवसर मळ्यो छे उत्तम आर्जव धर्मनी चर्चा करवानो. आपणे आजे सवार थी उत्तम आर्जव धर्म संबंधी जे पूजा मां वर्णन जोयु एना पछी पूज्य गुरुदेवश्री ना माध्यम थी आपणे उत्तम आर्जव धर्मनी जे चर्चा छे ए चर्चा आपणे सांभळी अने एना पछी आपणे आदरणीय हेमंतभाईना स्वाध्यायना माध्यम थी पूज्य गुरुदेवश्री ना प्रवचन मां जे वात आवी एनी पण आपणे चर्चा सांभळी. बहु ज सरस सवारथी आपणा भावमां उत्तम आर्जव धर्म नी साधना आराधना थई रही छे एवी पूरेपूरी अपेक्षा साथे थोड़ी चर्चा आपणे उत्तम आर्जव धर्मनी आजे करशुं. एनी पहला जे बे दिवसमां आपणे बे धर्म विशे जे वात करी ए संबंधी एक ओवरऑल आपणे रिविजन करीए अने ए रिविजनना माध्यम थी एक टेबल फॉर्ममां जे पण वातो आपणे बे दिवसमां भणी एने आपणे एक टेबल फॉर्ममां आपणे लखीए. जो हुं अहींया चार्ट बनावीने मूकी दे तो तमे वाचत मने जोईए छे के एक एक वात जे लखता होय ए लखे पोते जाते तमे ज्यारे लखशो अने लखीने पछी एना उपर तमे विचार करशो તો તમારી વાત જે સમજમાં આવી છે ઓર વધારે દ્રઢ થશે અને કોઈ દિવસ નહીં ભૂલો. ચલો તો આપણે સૌથી પહેલા જો મારી પાસે મેં આવી રીતના મારી બુકમાં ટેબલ બનાવ્યું છે, તમે પણ આવી રીતના જ કોલમ હું તમને બોલતી જઈશ, એ કોલમ વાઇઝ તમારે ટેબલ બનાવવાનું છે. તમને સૌથી પહેલા હું કહું છું કે કેટલી કોલમ છે અને આ દસે દસ ધર્મ માટે આખો આ ફોર્મેટ રહેશે. આજે તો આપણે ત્રણ ધર્મને ફિલ કરશું આમાં, અને એના પછી આપણે બીજા સાત ધર્મ જેની આપણે ચર્ચા વિગત દિવસોમાં કરવાના છે એને પણ આપણે આમાં સમજતા જશું અને લખતા જશું. તો જે મેઇન આપણે જે કોલમ છે એ કોલમ સૌથી પહેલા તો ફર્સ્ટ કોલમમાં ધર્મનું નામ, આખી વાત એક જ ચાર્ટમાં આવી જશે. હમણાં તમને ત્રણ ધર્મ વિશે બે ધર્મ વિશે કહું છું, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે શું કહેવા માંગુ છું. સૌથી પહેલા ધર્મનું નામ, બરાબર છે? તો ધર્મનું નામ એ પહેલી કોલમમાં તમારે લખવાના છે, દસે દસ ધર્મના નામ એ રીતે વ્યવસ્થિત તમે બુકમાં મોટા પેજ ઉપર લખજો, જે રીતે તમને અનુકૂળ એ રીતે લખજો. ન લખતા હોય ધ્યાનથી સાંભળજો, સાંભળવાથી પણ વાત એકદમ દ્રઢ થઈ જશે. આપણે રિપીટ પણ કરશું, બે દિવસથી આપણે રિપીટ કરતા આવ્યા છે. તો સૌથી પહેલી કોલમ છે ધર્મની, બરાબર છે? હવે એ ધર્મની કોલમમાં સૌથી પહેલા આપણે લખશું ઉત્તમ ક્ષમા ધર્મ, જેની આપણે ચર્ચા પહેલે દિવસે કરી, બરાબર છે? હવે એ હું ચર્ચા ફાસ્ટ બોલી જાઉં છું કારણ કે એ ચર્ચા આપણી ઓલરેડી થઈ ગઈ છે. એના પછી ઉત્તમ માર્દવ ધર્મની ચર્ચા ગઈકાલે આપણે કરી, એ કોલમ પણ આપણે ફાસ્ટ ફિલ કરી લેશું. અને વિસ્તારથી આજે આપણે ચર્ચા કરશું ઉત્તમ ક્ષમા માર્દવ પછી ઉત્તમ આર્જવ ધર્મની. કોને કહેવાય ઉત્તમ આર્જવ ધર્મ? કયા કશાયના અભાવમાં ઉત્તમ આર્જવ ધર્મની પ્રાપ્તિ થાય છે? ઉત્તમ આર્જવ ધર્મનું સ્વરૂપ શું છે? તો એ કશાયનું સ્વરૂપ શું છે? તો એ બધી ચર્ચા આજે આપણે કરશું. પહેલા આપણે બે કોલમ ફિલ કરી લઈએ. ઉત્તમ ક્ષમા, ક્ષમાનો અર્થ તમે એની સાથે સાથે એક ક્ષમાનો અર્થ પણ લખતા જઈ શકો, માર્દવ આર્જવનો અર્થ પણ લખતા જઈ શકો, એટલે તમને એકદમ ખ્યાલમાં આવે. ઉત્તમ ક્ષમા, ક્ષમાનો અર્થ એકદમ સાદી ભાષામાં સમજીએ તો રાગ દ્વેષ રહિતની પરિણતિ. ક્ષમા એટલે શાંતિમય પ્રણતિ. આ દસે દસ પ્રણતિ આત્માની નિર્મલ પ્રણતિ છે. દસે દસ ધર્મ આપણે ગઈકાલે આની ચર્ચા કરી હતી કે ચારિત્ર ગુણની નિર્મલ પ્રણતિ છે. તો અલગ અલગ શબ્દ દ્વારા આપણે ધર્મને સમજીએ છીએ પણ ખરેખર તો એ આત્માની ચારિત્ર ગુણની વીતરાગી નિર્મલ પ્રણતિ છે. ક્ષમાને સમજાવવા માટે તો કે શાંતિ, ક્ષમા એટલે શાંતિ, સમજાય છે? હવે એની સામે બીજા કોલમમાં કયો કશાય, ક્ષમા ધર્મના અભાવમાં કયો કશાય ઉભો થાય છે? ક્ષમા ધર્મને ભૂલીને જીવ કયા કશાય ભાવ રૂપે પરિણમે છે? તો એ આવશે ક્રોધ કશાય, જેની પણ આપણે ચર્ચા વિસ્તારથી કરી. ક્રોધ એટલે ગુસ્સો, સમજાય છે? તો એ ક્રોધ કશાય. હવે ક્રોધ કશાયમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સેકન્ડ કોલમમાં એ સમજવાનો છે કે ક્રોધ ખરેખર ક્રોધ કોને કહેવાય. તો એ અનંતાનુબંધી ક્રોધની વ્યાખ્યા આચાર્ય દેવે જીનાગમમાં કરી છે. અનંતાનુબંધી, અનંત પ્લસ અનુબંધ, અનંતનો અર્થ અહીંયા મિથ્યાત્વ લેવાનો છે. એક એક વાત ધ્યાનથી સાંભળજો, તમે બહુ જ સરળતાથી તમને આખી વાત સમજાશે. અનંતનો અર્થ મિથ્યાત્વ. તો મિથ્યાત્વ સાથે ચાલતો જે ક્રોધ છે, મિથ્યાત્વ સાથે ચાલતો જે માનનો ભાવ છે, મિથ્યાત્વ સાથે ચાલતો જે માયાચારીનો ભાવ છે, લોભનો ભાવ છે, જે પણ કશાય મિથ્યાત્વની સાથે ઉત્પન્ન થઈ રહી છે, પુષ્ટ થઈ રહી છે, એને કહેવાય છે અનંતાનુબંધી કશાય. તો અનંતનો અર્થ શું સમજ્યા? અનંતનો અર્થ શું સમજ્યા? અનંતનો અર્થ છે મિથ્યાત્વ. તો મિથ્યાત્વ સાથેનો જે ક્રોધ છે, તો હવે મિથ્યાત્વ સાથેનો ક્રોધ એટલે તો એક જ વાક્યમાં અનંતાનુબંધી ક્રોધ જેને કહેવાય છે એને આપણે એક વાક્યમાં સમજીએ કે પોતાના આત્માની અરુચિ. એ આત્મા પ્રત્યેનો ક્રોધ છે, પોતાના આત્માની અરુચિ. અનાધિકાળથી જેવી રુચિ આપણને સહયોગોની છે, જેવી રુચિ ઘર કુટુંબ પરિવારની, રૂપિયા પૈસા ધન દોલત આભૂષણ આદિની છે, શરીરની છે, એવી રુચિ શું આપણને આત્માની થઈ છે? પૈસા કમાવાની રુચિ, ભોજન બનાવવાની રુચિ, બાળકોને મોટા કરવાની રુચિ, ભણાવવાની રુચિ, બાળકોને પોતાના પગભર કરવાની રૂચિ, ઘર બનાવવાની રૂચિ, ઘર ખરીદવાની રૂચિ, ગાડી ખરીદવાની રૂચિ, એટલે એક મોબાઈલ ખરીદવાની પણ કેવી રૂચિ થાય છે અને એની પાછળ જો કેટલો ઉપયોગ આપીએ છે, એ મોબાઈલ ખરીદવો એની પાછળ કેટલું વીર્ય, કેટલો સમય, કેટલો ઉપયોગ આપીએ છે. તો એ રીતે અહીંયા શું કહે છે કે આત્મા સંબંધી અરુચિ એનું નામ અનંતાનુબંધી ક્રોધ છે. તો એક લાઈનમાં આપણે અનંતાનુબંધી ક્રોધની વ્યાખ્યા લખી. સૌથી પહેલી વાત આપણે કરી ઉત્તમ ક્ષમા એટલે શાંતિ. ક્ષમા શબ્દ સાંભળતા, ઉત્તમ ઉત્તમ શબ્દ સાંભળતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, એની સાથેની ક્ષમા, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથેની શાંતિ, એનું નામ ઉત્તમ ક્ષમા છે. બરાબર, આ એક ક્લિયર થયું. બીજું, અનંતાનુબંધી ક્રોધની ઉત્પત્તિ થાય છે ઉત્તમ ક્ષમાના અભાવમાં. અનંતાનુબંધી ક્રોધ એટલે આત્મા પ્રત્યેની અરુચિ, અણગમો. અમને આત્માની વાત નથી ગમતી, અમને સાંભળી નથી ગમતી, અમને સમજાતી નથી. પોઈન્ટ સમજાય છે? અમને સમજાતી નથી, અને સમજાય તો સાંભળી લે છે. આપણે 40 વર્ષથી 20 વર્ષથી 30 વર્ષથી આત્માની વાત તો સાંભળી લઈએ છે, પરંતુ એવી રૂચિ ઉત્પન્ન નથી થતી કે આત્માનો અનુભવ થઈ જાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. સાંભળવા તો આવી જઈએ છે, પરંતુ જેવી રૂચિ થવી જોઈએ એ રૂચિ અનુયાયી વીર્ય. તો એ રીતે આપણે અનંતાનુબંધી ક્રોધની વ્યાખ્યા કરી કે આત્માની અરુચિ અનંતાનુબંધી ક્રોધ છે. બરાબર છે. હવે આગળ આપણે વધીએ તો ત્રીજી કોલમમાં આવશે નિશ્ચય ધર્મ, અને ચોથી કોલમ છે વ્યવહાર ધર્મ. હવે સાંભળજો, આ બે કોલમ નિશ્ચય ધર્મ. હવે અહીંયા આપણે ક્ષમાની વાત કરીએ છીએ ને, એટલે અહીંયા શું વાત આવશે, નિશ્ચય ઉત્તમ ક્ષમા કોને કહેવાય. બરાબર છે. પહેલા આપણે ધર્મનું નામ લખ્યું, પછી આપણે કશાયનું નામ લખ્યું, હવે આપણે નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધર્મની વાત કરીએ છીએ. ક્ષમા ધર્મનું નિશ્ચય સ્વરૂપ શું છે, ક્ષમા ધર્મનું વ્યવહાર સ્વરૂપ શું છે. જો આ બે પોઈન્ટ બહુ ધ્યાનથી સાંભળજો. નિશ્ચય ધર્મ, હવે અહીંયા શું બોલવાનું, નિશ્ચય ક્ષમા ધર્મ કોને કહેવાય. નિશ્ચય ક્ષમા ધર્મ એટલે કે પોતાના આત્મામાં ઉપયોગ જતા જે સમ્યક દર્શનની પ્રાપ્તિ પૂર્વકની જે વિતરાગતા પ્રગટ થાય છે એ ખરેખર નિશ્ચય ક્ષમા ધર્મ છે, એ ખરેખર ક્ષમા છે. હવે નિશ્ચય એટલે યથાર્થ, નિશ્ચય એટલે સાચો ધર્મ. નિશ્ચય એટલે અહીંયા શું વાત છે, સાચો ધર્મ. સાચો ધર્મ, સાચો ક્ષમા ધર્મ, એક્ચ્યુઅલ ક્ષમા ધર્મ શું છે, વાસ્તવિક ક્ષમા ધર્મ કોને કહેવાય. તો આત્માના આશ્રયથી પ્રગટ થયેલો વિતરાગ ભાવ, આ કોમન જશે આ બધામાં, આ બધામાં નિશ્ચય ધર્મમાં બધામાં આ જ વ્યાખ્યા આવશે. આત્મામાં આત્માના આશ્રયથી ઉત્પન્ન થયેલો વિતરાગ ભાવ એ ક્ષમા છે, અને એવા વિતરાગ ભાવ પૂર્વક જીવ ખરેખર બહારમાં શાંતિ રાખી શકે છે, અને એનું નામ છે વ્યવહાર ઉત્તમ ક્ષમા ધર્મ. વ્યવહાર ઉત્તમ ક્ષમા ધર્મ એટલે કે આત્માના આશ્રયથી જે વિતરાગતા પ્રગટ થઈ અને એ વિતરાગતાની સાથે સાથે જ્યારે આત્મામાંથી ઉપયોગ બહાર આવે છે, હજી પૂર્ણ વિતરાગતા નથી થઈ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ, ક્ષમા ધર્મનો અંશ પ્રગટ થયો, વિતરાગતાનો અંશ પ્રગટ થયો, પોતાના સ્વરૂપની ખબર પડી ગઈ, વસ્તુ સ્વરૂપની ખબર પડી ગઈ, ભેદ વિજ્ઞાન થઈ ગયું, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ, હવે એની સાથે જયારે જ્ઞાની ધર્માત્માનો ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે, આત્મામાં ઉપયોગ ગયો એ નિશ્ચય ધર્મ, એ નિશ્ચય ક્ષમા ધર્મ, એવી શાંતિની અનુભૂતિ આત્મામાં ઉપયોગ ગયો ત્યારે ખરો ક્ષમા, ખરો ક્ષમા ધર્મ, કોઈ પરદ્રવ્ય પ્રત્યે લક્ષ નહીં, તો ક્રોધ અને રાગ અને દ્વેષ અને કશાયની વાત તો બહુ દૂર રહી. નિશ્ચય ધર્મ એટલે વાસ્તવિક ધર્મ, સાચો ધર્મ, સાચો ક્ષમા ધર્મ, પોતાના આત્મામાં લીન થતા વિતરાગ ભાવની ઉત્પત્તિ થવી એ નિશ્ચય ક્ષમા ધર્મ છે, અને એની સાથે જયારે ઉપયોગ આત્મામાંથી બહાર આવ્યો જ્ઞાની ધર્માત્માનો, ચોથા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાનમાં, છઠ્ઠા ગુણસ્થાનમાં જયારે ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે અને બહારમાં ક્રોધના પ્રસંગો બને છે, બહારમાં પ્રતિકૂળતાઓ આવે છે, બહારમાં અસાતાનો ઉદય આવે છે, બહારમાં પાપનો ઉદય આવે છે, શરીરમાં પ્રતિકૂળતા આવે છે, ધન દોલત આદિ લૂંટાઈ જાય છે, કોઈ અપમાન કરે છે, કોઈ અપયશ શબ્દો કહે છે, કોઈ ભલું કરે છે, કોઈ બુરું કરે છે, ભલું નહીં બુરું કરે છે, તો એવી પરિસ્થિતિમાં, એવી પ્રતિકૂળતાઓમાં એવી વિપરીત પરિસ્થિતિમાં જીવ જ્યારે અંદરમાં પોતાના આત્માના આશ્રય પૂર્વકની જે ક્ષમા પ્રગટ થઈ છે એ ક્ષમાના આધારે બહારમાં શાંતિ રાખે, સામે ક્રોધ ન કરે, સામે રિએક્ટ ન કરે, સામે પ્રતિક્રિયા ન આપે, ખૂબ અંદરમાં શાંતિ રાખે. ગુરુદેવ શ્રી ઉત્તમ ક્ષમાના ધારી હતા. આપણે વાત કરી હતી એ દિવસે, પહેલા દિવસે ટોડરમાંથી સાર ઉત્તમ ક્ષમાના ધારી હતા. યશોધર મુનિરાજ ઉત્તમ ક્ષમાના ધારી હતા. પાર્શનાથ મુનિરાજ ઉત્તમ ક્ષમાના ધારી હતા. પાંચ પાંડવ ઉત્તમ ક્ષમાના ધારી હતા કે બહારમાં ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ક્રોધનો ભાવ ઉત્પન્ન થયો, વેરનો ભાવ ઉત્પન્ન થયો, મનમાં એ જીવ પ્રત્યે કે એ પરિસ્થિતિ પ્રત્યે ખેદ ઉત્પન્ન થયો, દુઃખ ઉત્પન્ન થયું. શાંતિ રાખવી, બહારમાં, બહારની વાત કરશું, વ્યવહાર, વ્યવહાર કેવો હોય, ઉત્તમ ક્ષમાધારી જીવનો વ્યવહાર કેવો હોય, ઉત્તમ ક્ષમાધારી જીવનો નિશ્ચય કેવો હોય, ઉત્તમ ક્ષમા જીવનમાં પ્રગટ થાય તો એનું અંતરંગ બહિરંગ જીવન કેવું હોય, એની પ્રગતિ કેવી હોય, એની સોચ કેવી હોય, એનું એટીટ્યુડ કેવું હોય, એની દ્રષ્ટિ કેવી હોય, એનું જ્ઞાન કેવું હોય, એની દ્રઢતા કેવી હોય, એની નિશંકતા કેવી હોય, એની નિર્ભયતા કેવી હોય, એ વાત સમજાવવા માટે આ 10 ધર્મની ચર્ચા કરે છે. આ મુનિરાજની લાઈફ સ્ટાઇલ છે, આ જ્ઞાની ધર્માત્માઓની લાઈફ સ્ટાઇલ છે, આ એમના વિશેષ ગુણો છે, આ એમની એવી અદભુત અલૌકિક પ્રગતિ પ્રગટ થઈ છે જે આપણી માટે આદર્શ છે. આપણને જે નાના નાના પ્રસંગમાં ક્રોધ થઈ જાય, માન થઈ જાય, આપણે માયાચારી કરવા માટે તૈયાર થઈ જઈએ, આપણા અંદરમાં લોભનો ભાવ પુષ્ટ થતો હોય, એ બધાને જીતનારા મુનિરાજ કહેવા છે. એ બધા ઉપર વિજય પ્રાપ્ત કરનારા જ્ઞાની ધર્માત્મા કેવા છે, જ્ઞાની ધર્માત્મા કેવા છે. પોઈન્ટ સમજાય છે? તો નિશ્ચય, વ્યવહાર, ક્ષમા ધર્મનું આપણે સ્વરૂપ સમજ્યા ત્રીજી અને ચોથી કોલમમાં. આ કોલમ તમારે એકદમ બરાબર બનાવવી પડશે. તો ત્રીજી અને ચોથી કોલમમાં નિશ્ચય અને વ્યવહાર ક્ષમા ધર્મનું સ્વરૂપ સમજ્યા. નિશ્ચય ક્ષમા ધર્મ એટલે આત્મામાં, આત્મામાં લીન થતા, આત્માના આશ્રયથી પ્રગટ થતી શાંતિમય વિતરાગ પ્રણતિ. શાંતિમય વિતરાગ પ્રણતિનું નામ નિશ્ચય ક્ષમા છે. અને બહારમાં ઉદયમાં શાંતિ રાખવી, એકદમ સમતા રાખવી, મારા જ પૂર્વ કર્મનો ઉદય છે અને એના નિમિત્તથી આ બહારમાં પરિસ્થિતિ બને છે એનો વિચાર કરીને સમતા ધારણ કરવી, ક્ષમા ભાવ રાખવો, વેર ન રાખવો, એનું નામ વ્યવહાર ક્ષમા છે. એ રીતે આપણે ચાર કોલમની વાત કરી. એનાથી આગળ આ ક્રોધ કષાયની આપણે જે ચર્ચા કરી આ ક્ષમા ધર્મના દિવસે, એ ક્રોધ કષાયની ઉત્પત્તિનું કારણ શું છે? બે કોલમ બાકી છે, હવે લાસ્ટની બે કોલમ. ક્રોધ કષાયની ઉત્પત્તિનું કારણ શું છે? સી, આઈ વોન્ટ યુ ઓલ ટુ ઓલ્સો ડુ અ લિટલ બિટ ઓફ હોમવર્ક એટ હોમ આફ્ટર ધ ક્લાસ ગેટ ઓવર. યુ ઓલ શુડ સ્ટડી લિટલ બિટ, યુ ઓલ શુડ થિંક ઓન ઇટ, રાઇટ ઓન ઇટ, યુ નો, જે વાંચ્યું છે, સાંભળ્યું છે એના પર વિચાર કરો. હવે મને કહો ઉત્પત્તિનું કારણ. હવે આપણે દસેવ કષાયની ઉત્પત્તિનું કારણ જોશું. કેમ ઉત્પન્ન થાય છે ક્રોધ કષાય, બોલો? તો તમે જે સાબના મોક્ષમાં પ્રકાશકના ત્રીજા અધિકારમાં જાઓ અને ટોલબજી સાહેબ કહે છે કે આ જીવને ક્રોધની ઉત્પત્તિ એટલે થાય છે, જો કારણ સમજો, ક્રોધની ઉત્પત્તિ અંદરમાં એટલે થાય છે કે એ એવું માને છે. શું માને છે? એ એવું માને છે, એનામાં મિથ્યાત્વ ભર્યું છે, ઊંધી માન્યતા ભર્યું છે અને ઊંધી માન્યતા કષાયને જન્મ આપે છે. ઊંધી માન્યતા કષાયને જન્મ આપે છે, કષાયને પુષ્ટ કરે છે, કષાયની વૃદ્ધિ કરે છે. ઊંધી માન્યતા કષાયને પીક ઉપર લઈ જાય છે અને સમ્યક માન્યતા કષાયનો અભાવ કરે છે. વિતરાગતાને પીક પર લઈ જાય છે, શાંતિને પીક પર લઈ જાય છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે, સર્વજ્ઞતાની પ્રાપ્તિ કરાવે છે, સિદ્ધ દશાની પ્રાપ્તિ કરાવે છે, સાચી માન્યતા. હવે બોલો, ઊંધી માન્યતા અને સાચી માન્યતા વચ્ચે ચૂઝ કરવું હોય તો કોને ચૂઝ કરશો? અનાધિકારથી તો ઊંધી માન્યતા ના કારણે ક્રોધની ઉત્પત્તિ થાય છે અને એનું કારણ આપ્યું છે. ક્રોધની ઉત્પત્તિ કેમ થાય છે? કારણ કે જીવ એમ માને છે કોઈ પરદ્રવ્ય મારું બુરુ કરે છે, કોઈ પરદ્રવ્ય મારું બુરુ કરનાર છે, મારું અહિત કરનાર છે, આ મારું ખરાબ કરનાર છે. સમજાય છે? એટલે માટે જીવને ક્રોધની ઉત્પત્તિ થાય છે. તે મારો ધંધો ચોપટ કરી નાખ્યો, તે મારું આમ કરી નાખ્યું, તે મારી વસ્તુ તોડી નાખી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તે મારા શરીરને હાનિ પહોંચાડી, તે એક્સિડન્ટ થાય, કાર એક્સિડન્ટ, ગુસ્સો આવે છે કે નહીં? તે કાર ઠોકી દીધી, તે આમ ડ્રાઈવ ન કર્યું, તે આમ ધ્યાન ન રાખ્યું, તુમને એસા કિયા, તુમને વેસા કિયા, બોલો. હવે અહીંયા શું છે કે જીવ એમ માને છે કે કોઈ મારું ગુરુ કરે છે. હવે આચાર્ય દેવ કહે છે થોડુંક વિચાર કે કોઈ તારું ગુરુ કરી શકે, કોઈ તારું અહિત કરી શકે? અરે તારો પૂર્વનો પાપનો ઉદય હશે તો સામેવાળો જીવ નિમિત્ત છે, પણ એ ગુરુ કરનાર નથી. સીતાજીનું ગુરુ કરનાર રામચંદ્રજી નહોતા, સીતાજીનું અહિત કરનાર રામચંદ્રજી નહોતા, અને સીતાજીનું હિત કરનાર પણ રામચંદ્રજી નહોતા. અરે ઉદયનો ખેલ છે, ઉદયના પાના પલટાય છે, ઉદયના પાસા બદલાય છે, તો એ બાહ્ય નિમિત્ત પણ બદલાઈ જાય છે. ક્રોધ ન કર્યો સીતાજીએ રામચંદ્રજી ઉપર, ક્રોધ ન કર્યો અંજના સતીએ પવનજય ઉપર. 22 વર્ષ સુધી ક્રોધનો ભાવ ચાલ્યો પવનજયની અંદર, અને 22 વર્ષ સુધી ક્ષમાનો ભાવ ચાલ્યો અંજના સતીની અંદર. ક્યાંથી આવ્યો એ ક્ષમાનો ભાવ? કેમ આવ્યો એ ક્રોધનો ભાવ? અંજના સતી, અંજના ઉપર ગુસ્સો આવ્યો ને કેમ આવ્યો? શું એટલી મોટી ઘટના ઘટી હતી, શું ઇન્સિડન્ટ ઘટ્યો હતો એવો તો કે આટલો 22 વર્ષનો ક્રોધ ચાલ્યો, 22 વર્ષ સુધી ક્રોધ ચાલ્યો. કોઈ એવી મોટી ઘટના નહોતી ઘટી કે આટલો બધો ક્રોધ ચાલ્યો, પણ એ અજ્ઞાન અને વિપરીતતા જીવને ક્રોધ કશાય કરાવે છે. અંજનાએ ખાલી પોતાની જે સહેલી હતી, સમજાય છે, પોતાની જે સહેલીઓ હતી એને ખાલી વાત કરી, પવનજીએ સાંભળી, એ જોવા આવ્યા હતા ને અંજનાને, અંજનાને મહેલમાંથી પાછળથી જોવા આવ્યા હતા. અંજના બેઠી હતી અને સતીઓ બેઠી હતી, અને અંજનાને સતીઓ, એની સખીઓએ શું કીધું, સખી એની મિત્ર, એની ફ્રેન્ડ્સે શું કીધું, ખાલી એટલું કીધું, તારા લગ્ન તો એની સાથે થવાના છે ને જે પહેલી વારમાં તને જોઈને બેહોશ થઈ ગયો હતો. તો પહેલી વારમાં તને જોઈને બેહોશ થઈ ગયો તો આગળ જઈને શું થશે? બસ એટલું ખાલી મજાક મજાકમાં વાતો ચાલતી હતી, અને અંજના શર્માઈને કાંઈ બોલી નહીં, બસ એ સખીઓને કાંઈ બોલી નહીં, સખીઓને કાંઈ કીધું નહીં, બસ એનો ગુસ્સો ચડ્યો પવનજયને કે મારું અપમાન થાય છે, મારી મસ્તી કરે છે, હું બેહોશ થઈ ગયો હતો, હું આમ થઈ ગયો હતો, આમ થઈ ગયો હતો, મારી મસ્તી કરે છે, અને અંજના કાંઈ બોલતી નથી. ઠીક છે, લગ્ન તો થઈ જવા દો અને પછી જોઉં છું. બોલો, આ 22 વર્ષનો ક્રોધ અજ્ઞાન ક્રોધની જનની છે, અને સ્વભાવ એ ક્ષમાની જનની છે. અંજના સતીને સમ્યક દ્રષ્ટિ હતા ને, સીતા સતી, અંજના સતી સમ્યક દ્રષ્ટિ હતા. બોલો, 22 વર્ષ સુધી ક્ષમતા રહી, 22 વર્ષ સુધી ક્ષમા રહી, શાંતિ રહી, સમાધાન રહ્યું, પવનજય ઉપર ક્રોધ ના આવ્યો. આજની સ્થિતિ હોત તો, આજની તારીખ હોત તો, આજનો આ આપણે શું કહેવાય જમાનો હોત તો શું થાત કો, 22 વર્ષ કોણ બરદાશ્ત કરે? તો પોઈન્ટ સમજાય છે. તો ક્રોધની ઉત્પત્તિનું કારણ શું? કોઈ મારું ગુરુ કરે છે, આયે મારું ગુરુ કર્યું, આયે મારી મસ્તી સહન કરી, આયે આમ કર્યું, આયે આમ કર્યું, તો કોઈ મારું ગુરુ કરે છે એના કારણે ક્રોધની ઉત્પત્તિ થાય છે, બરાબર. અને છેલ્લો પોઈન્ટ છે કે ક્રોધનો અભાવ કેવી રીતના થશે? તો તત્વ જ્ઞાનના અભ્યાસ વડે જ્યારે કોઈ પર પદાર્થ, તત્વજ્ઞાનના અભ્યાસ વડે જયારે કોઈ પર પદાર્થ તને ઇષ્ટ અનિષ્ટ નહીં ભાસે, ત્યારે ક્રોધની ઉત્પત્તિ સહજ નહીં થાય. બધા જ જીવ ખાલી નિમિત્ત છે, પરદ્રવ્ય છે, ઉદય પ્રમાણે કામ થાય છે, એવો જયારે વિચાર અને એવી શ્રદ્ધા આવશે ત્યારે કોઈ ઉપર ક્રોધ નહીં થાય. તો આપણે એક લાઈન આપણે પૂરી કરી, જેમાં આપણે ધર્મનું નામ લખ્યું, એનો આપણે એક અર્થ લખ્યો, એના પછી આપણે કશાયનું નામ લખ્યું, એના પછી અંતરંગ અને બહિરંગ એટલે નિશ્ચય અને વ્યવહાર ધર્મનું સ્વરૂપ લખ્યું, અને એના પછી છેલ્લી બે કોલમમાં, છ કોલમ છે, છેલ્લી બે કોલમમાં આપણે શું લખ્યું કે કશાયની ઉત્પત્તિ કેમ થાય છે અને કશાયનો અભાવ કેવી રીતના થશે. તત્વ જ્ઞાન સિવાય, આત્માના આશ્રય સિવાય, આત્માનું સ્વરૂપ સમજ્યા સિવાય, આત્મામાં લીન થયા સિવાય કોઈ પણ કશાયનો અભાવ થવાનો નથી. આજે માનો, કાલે માનો, અનંત કાળ પછી માનો. સુખી થવું હોય, 4 ગતિ 84 લાખ યોનિઓથી છૂટવું હોય, ભવ ભ્રમણથી મુક્ત થવું હોય, અને સુખ શાંતિ આનંદમય દશામાં બિરાજમાન થવું હોય, તો પોતાના આત્માનો આશ્રય લેવો જ પડશે. જેવી રીતના અનંત સિદ્ધ આજે પણ પોતાના આત્માના આશ્રયથી સિદ્ધાલયમાં સુખી છે, તીર્થંકરો સમોષણમાં સુખી છે, જ્ઞાનીઓ પોતાના ઘરમાં સુખી છે, મુનિરાજ જંગલમાં સુખી છે. સુખનું આધાર એકમાત્ર આત્મા છે, ઘર પરિવાર જંગલ આદિ સમોષણ આદિ સિદ્ધ ક્ષેત્ર સિદ્ધાલય નથી. તો આ આપણે ચર્ચા ક્રોધની પૂરી કરી. હવે એકચ્યુઅલી તમારે તમને હોમવર્ક આપવું જોઈએ કે ક્રોધ પછી માનની કોલમ તમે ફિલ કરજો, તો પછી હું માર્દવ ધર્મ ચાલુ કરી શકીશ ને. માર્દવ ધર્મની ચર્ચા પછી આર્જવ ધર્મની ચર્ચા ચાલુ કરીશ. ચલો 5 મિનિટમાં ફિલ કરી લઈએ, પછી તમે એના ઉપર વિચાર કરજો. બીજી કોલમમાં આવશે, ફર્સ્ટ કોલમ છે આઈ વોન્ટ કે આખું ચાર્ટ તમે વ્યવસ્થિત બનાવો, જે લખવાવાળા છે એટલીસ્ટ યંગસ્ટર્સ જે છે વ્યવસ્થિત બનાવજો. તો સૌથી પહેલી કોલમ છે ઉત્તમ ક્ષમા, પછી ઉત્તમ માર્દવ. માર્દવ, માર્દવ શબ્દ સાંભળતા આપણે ભૂલી જઈએ માર્દવનો અર્થ. 6 મહિના પછી, 4 મહિના પછી માર્દવ એટલે યુ વિલ લાઈક યુ નો લાઈક સાઉન્ડ બ્લેન્ક. આઈ ડોન્ટ વોન્ટ ધેટ. માર્દવ ધર્મ એટલે માર્દવ. માર્દવનો અર્થ છે વિનય. એક એક શબ્દ માર્દવ એટલે વિનય. માર્દવનો બીજો અર્થ છે કોમળતા. આજે આપણે સરળતાની વાત કરશું, ગઈકાલે આપણે વિનયની વાત કરી હતી, આપણે કોમળતાની વાત કરી. થોડું રિવિઝન થશે તો મને લાગે છે વાંધો નથી, પાક્કું થશે. ચલો ઠીક છે, હવે આગળ થોડું ફાસ્ટ જઈ સાતો. માર્દવ ધર્મનો અર્થ શું કર્યો? વિનય. સાચો માર્દવ એટલે સાચી વિનય. વિનય, ખરી વિનય. બહુમાન, અજીન બહુમાન. વિનય, સાચી ભક્તિ. સમજાય છે? તો એ માર્દવનો અર્થ છે. વિનય શબ્દ યાદ રાખજો. હવે આગળ જુઓ, માર્દવની સામે માન કશાય. હવે માન કશાય, અનંતાનુબંધી માન. બોલો, આપણે અનંતાનુબંધી ક્રોધની પરિભાષા લખી, એના પછી હવે અનંતાનુબંધી માન કશાય કોને કહેવાય? માન, અનંતાનુબંધી માન. પોતાના આત્માથી અધિક માન, માનમાં માની જીભ પોતાને મોટો માને ને અને બીજાને નાનો માને, નીચો માને, હલકો માને, નીચ માને, પોતાને ઉચ્ચ માને. તો અનંતાનુબંધી માન કોને કહેવાય? અનંતાનુબંધી. અગેન, અનંતનો અર્થ શું લીધો તો? અનંત એટલે મિથ્યાત્વ સહિતનો કશાય, મિથ્યાત્વ સહિતનો બંધ. અનંતાનુબંધ, મિથ્યાત્વ સહિતનો બંધ, મિથ્યાત્વ સહિતના બંધાતા કર્મ, મિથ્યાત્વ સહિતનો કશાય, મિથ્યાત્વ સહિતનો પાપ, મિથ્યાત્વ સહિતની વિકૃતિ, મિથ્યાત્વ સહિતનો વિભાવ, મિથ્યાત્વ સહિતનો આશ્રવ અને બંધ, એનું નામ અનંતાનુબંધી છે. મિથ્યાત્વ શબ્દ નહીં ભૂલતા. તો મિથ્યાત્વ સહિતનો માન ઇઝ ઇક્વલ ટુ અનંતાનુબંધી માન કશાય. શું છે એનો મતલબ? પોતાના આત્માથી, જેની ખરેખર વિનય કરવા યોગ્ય છે એની વિનય નથી કરતો. કોની વિનય કરે છે? કોનું બહુમાન કરે છે? પોતાના આત્માથી અધિક સંયોગો લાગે. સંયોગો જે તારાથી ભિન્ન છે એની અધિકતા એ અનંતાનુબંધી માન છે. પોતાના આત્માથી અધિક સંયોગ લાગે. એક મોબાઈલ પણ આપણને ખરેખર એટલો બધો બહુમાન એના માટે આવે છે. વિનય આવે છે, ભક્તિ આવે છે, અટ્રેક્શન થાય છે. બહુ સરસ છે, બહુ સરસ છે, બહુ આ શું છે? આ ભક્તિ તો છે. આ સંયોગોની ભક્તિ કરે છે, આ સંયોગોનો વિનય કરે છે, આ સંયોગોનું બહુમાન કરે છે, સંયોગોને મોટો માને છે, સંયોગોના બલ પર પોતાને મહાન માને છે. એ અનંતાનુબંધી માન કશાય. સંયોગોને અધિક માને અને પોતાની કદર ન કરે, પોતાનો વિનય ન કરે, પોતાની ભક્તિ ન કરે, પોતાનું સ્વરૂપ ન સમજે. વિનય કોની થાય? જે ગુણવાન હોય ને. બોલો, આખા વિશ્વમાં ગુણવાન, અનંત ગુણથી ભરેલો, અનંત વૈભવથી ભરેલો, અનંત શાંતિથી ભરેલો, અનાદિ અનંત રહેવા વાળો અગર કોઈ છે તો આત્મા છે. એની આપણે ખબર નથી લેતા, એની આપણે પહેચાન નથી કરતા, એનો આપણે પરિચય નથી કરતા, એની આપણે વિનય નથી કરતા. અરે, બહારમાં તને વિનય કરવી હોય તો દેવશાસ્ત્ર ગુરુની વિનય કર, અરિયંત ભગવાનની વિનય કર. અને વિનય કર એટલે એમના બતાવેલા માર્ગ પર ચાલવું, એ જ સાચી વિનય છે. જીનવાણી માતાની વિનય કર, એમાં લખેલી વાતને ગ્રહણ કર, એના ઉપર વિશ્વાસ લાવ. જો જેટલા પણ વિશ્વાસ વગર બેઠા હતો ને, કોઈ લાભ નથી થવાનો. શ્રદ્ધાન થવું જોઈએ કે આ માર્ગ સાચો છે. શ્રદ્ધાન થવું જોઈએ કે સુખી થવાનો આ જ ઉપાય છે. અનંત જીવો આ માર્ગ ઉપર ચાલીને સુખી થયા છે. આ સત્ય છે, આ પરમ સત્ય વાત છે, જે સત્ય મહાવ્રતના ધારી એવા આચાર્ય દેવ જંગલમાંથી આપણને વાત લખી લખીને મોકલી છે, અનુભવીને મોકલી છે, અનુભવ કરીને વાત મોકલી છે. આપણે આત્માને નથી જોયો એટલે આત્મા છે નહીં. આપણને આત્માનો વિશ્વાસ નથી, આત્માને જ આત્માનો વિશ્વાસ નથી. એક તો સૌથી પહેલા તો એ આશ્ચર્ય છે કે આત્મા આત્માની શંકા કરે છે. કેટલા બધા કાવ્ય આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવે લખ્યા છે, પોતે પોતાની શંકા કરે છે, શંકા કરનાર પોતે છે, પોતાની શંકા કરે છે. સમજાય છે? તો આપણે વિશ્વાસ નથી કરતા એટલે આત્મા નથી એમ નથી. આપણે આત્મામાં સુખ નથી માનતા એટલે આત્મામાં સુખ નથી એમ નથી. આપણે પરમાં સુખ માનીએ છીએ એટલે પરમાંથી સુખ આવી જશે એમ નથી. અગર આવી ગયું હોત તો તું સુખી કેમ ન થઈ ગયો? તું દુઃખી કેમ છે આજે પણ? તું આજે પણ 4 ગતિ 84 લાખ યોનિઓમાં રખડવા માટેના કર્મો કેમ બાંધે છે? આજે પણ તું એક વિષયમાંથી બીજા વિષયમાં કેમ પરિવર્તિત થાય છે? કેમ એક વિષયને જાણતો નથી રહેતો, જોતો નથી રહેતો, વેચતો નથી રહેતો? અગર સુખ હોય તો એને છોડીને હવે બીજો વિષય, એને છોડીને બીજો વિષય, એને છોડીને બીજો વિષય, કેમ વિષય પરિવર્તન થાય છે? હવે ટીવી જોઈએ, હવે સુઈ જઈએ, હવે ફરવા જઈએ, હવે શોપિંગ કરવા જઈએ, કંટાળો આવે છે, ઇટ્સ બોરિંગ, નાઉ ટાયર્ડ, નાઉ સમથિંગ એલ્સ, નાઉ સમથિંગ એલ્સ. અરે સિદ્ધ તો કરો કે પરમાં સુખ છે, અને સિદ્ધ તો કરો કે આત્મામાં સુખ નથી. અગર સુખ ન હોત તો સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાંથી કોઈ તો નીચે આવી ગયો હોત? અનંત ગયા કોઈ નીચે ના આવ્યું, અનંત ગયા કોઈ પાછું ના આવ્યું. મુનિરાજને જંગલમાં શાંતિ કોના આધારે મળે છે? પ્રતિકૂળતામાં મુનિરાજ શાંતિ કોના આધારે રાખે છે? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરેલ છે, આત્મામાં ડૂબી જાય છે. તો એનો મતલબ એ છે કે વિનય કરવા યોગ્ય મહાન તત્વ, આદર કરવા યોગ્ય, અટ્રેક્ટ થવા યોગ્ય, આકર્ષિત થવા યોગ્ય અગર કોઈ છે તો અંદરમાં શુદ્ધાત્મા, અને બહારમાં કોઈ છે તો દેવશાસ્ત્ર ગુરુ અને જ્ઞાની ધર્માત્મા. જીનવાણી માતા સિવાય કોઈ વિનય કરવા યોગ્ય નથી. આપણને તો દુનિયાભરના સંયોગોનો વિનય આવે છે, મહિમા આવે છે, 5 ઇન્દ્રના વિષય ભોગોની મહિમા આવે છે. એનું નામ અનંતાનુબંધી માન કશાય છે, એનું નામ અનંતાનુબંધી માન છે. સમજાય છે? તો એ માન કશાયની વાત કરી. હવે અંતરંગ ઉત્તમ માર્દવ ધર્મ, પોતાના આત્માના આશ્રયથી પ્રગટ નથી વીત રાખતા. આ કોમન રહેશે, નિશ્ચય ધર્મ કોમન. પોતાના આત્માના આશ્રયથી ઉત્પન્ન થતી વીત રાખતા એ ઉત્તમ નિશ્ચય માર્દવ ધર્મ છે. અને એ વીત રાખતા સાથે પછી બહારમાં વ્યવહાર માર્દવ ધર્મ, કેવું એનું જીવન થઈ રહ્યું છે. એકવાર આત્માને જોઈ લીધો, મહાન તત્વ, વિનય કરવા યોગ્ય તત્વ પ્રત્યે પ્રણતિ ઝૂકી ગઈ, પ્રણતિ ઝૂકી ગઈ. સમજાય છે? તો એ પ્રણતિ અંદરમાં ઝૂકી ગઈ, અને જયારે પછી ઉપયોગ બહાર આવે છે તો અનુકૂળતાના ઠાઠ બાટ હોય. જો ઉપર આપણે વાત કરી હતી પ્રતિકૂળતાના ઠાટબાટ આવે છે અને ક્રોધ નથી કરતો, અહીંયા અનુકૂળતાના ઠાટબાટ છે પણ માન નથી કરતો. ચક્રવર્તી જેવી સંપદા હોય પરંતુ માન કશાયનો ભાવ નથી આવતો, એના બલ પર પોતાને મહાન નથી માનતો, એને જોઈને પોતાને મહાન અને બીજાને નીચ નથી માનતો, દીન નથી માનતો, નાનો નથી માનતો, પામર નથી માનતો અને પોતાને મહાન નથી માનતો. આનું નામ છે વ્યવહાર, આનું નામ છે વ્યવહાર ઉત્તમ માર્દવ ધર્મ. ચક્રવર્તીને પુણ્યના ઉદયમાં સંયોગો તો છે, સોદરમાં ઇન્દ્રને સ્વર્ગમાં અપાર સંયોગ છે, અપાર અનુકૂળતા છે. સર્વાર્થ સિદ્ધિમાં બેસેલા જે દેવો છે એને અપાર અનુકૂળતા છે. કોઈ માનસિક રોગ, કોઈ શારીરિક રોગ નથી, કોઈ બીજી પ્રતિકૂળતા નથી. અરે સમ્યક દ્રષ્ટિને માનસિક રોગ નથી, કાંઈ નથી ત્યાં. અનુકૂળતા 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 અનુકૂળતા, શરીરની અનુકૂળતા, સંયોગોની અનુકૂળતા, અનુકૂળતા ને અનુકૂળતા છે પરંતુ માન નથી થતું. એમાં પણ કર્મનો વિચાર કરે છે, ઉદયનો વિચાર કરે છે. જેમ પ્રતિકૂળતામાં ઉદયનો વિચાર કરવાનો છે, એમ અનુકૂળતામાં પણ ઉદયનો વિચાર કરવાનો છે કે આ શરીરનું માન ચાલે છે, એક સમય પછી આની અવસ્થા બદલાઈ જશે અને તું જોતો રહી જશે, તું કઈ કરી નહીં શકે. કરી શકશે બોલો? એક સમય પછી કહું છું, એક સમય પછી આ શરીરની અવસ્થા બદલાઈ જશે, તું વિચારી નહીં શકે એવી અવસ્થા બદલાઈ જશે. એવો રોગ ફાટી નીકળશે, અને રોગની ખાણ છે તો એમાંથી શું નીકળે? જે રોગની ખાણ છે એમાંથી રોગ જ નીકળશે ને, તો એવા રોગ ફાટી નીકળશે કે તને જે એનું માન હતું, ગર્વ હતું, અભિમાન હતું, એનો શ્રંગાર કરતો હતો, એની પાછળ આખું જીવન આપી દીધું અને એની અવસ્થા બદલાઈ જશે. કઈ કરી? અરે પ્રેક્ટિકલી જો ને, એક ફોડલી થાય છે તો એને રોકી નથી શકતા, એને લઈ લઈને ઓ બહુ બહુ દુખે છે, આને દૂર કરો, ઈલાજ કરો, ટ્રીટમેન્ટ કરો, દવા કરો, ક્રીમ લગાડો, આ કરો, તે કરો, પરંતુ એને તું મટાડી નથી શકતો. એ મટવાની હોય, એની પર્યાય બદલવાની હોય ત્યારે જ બદલાય છે, એની પહેલા નથી થતી, એની અવસ્થા નથી બદલાતી, તારી ઈચ્છા અનુસાર નથી બદલાતી. કોનું માન કરીએ? કોનું અભિમાન કરીએ, કોના બલ પર પોતાને માન માનીએ. અને મહાન તત્વના બલ પર પોતાને માન માનવો એ ઉત્તમ માર્ગ ધર્મ છે. મને તો ખરેખર એટલી મજા પડી ગઈ, ઉત્તમ માર્ગ, ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્જવ, આ બધા ધર્મનો વિચાર કરીને, એની સામેના કષાયોનો વિચાર કરીને, ખરેખર કહું છું, આખો આખો દિવસ લઈને બેસો ને તો એ ઓછું પડે એટલો માલ આચાર્ય દેવે ભર્યો છે. કેટલા ગ્રંથોમાં આચાર્ય દેવે 10 ધર્મની ચર્ચા કરી, તત્વાર સૂત્રમાં કરતી, કાર્તિકીય અનુપ્રેક્ષામાં કરી છે, રત્નકર શાવકાચાર્યમાં કરી છે, કેટલા ગ્રંથોમાં મૂળ ગ્રંથોમાં આચાર્ય દેવે ચર્ચા કરી છે, બરાબર છે. તો નિશ્ચય અને વ્યવહાર, માન ન થાય અનુકૂળતામાં, ઉદયનો વિચાર કરે, આ તો બધા સંયોગ છે. સંયોગ, કાલે રાતના હેમંતભાઈના સ્વાધ્યાયમાં સંયોગની બહુ સરસ વ્યાખ્યા કરી હતી. સંયોગ, જે યોગ બહેનો છે, હમણાં જે સંયોગ બહેનો છે, વિયોગના ગર્ભમાં બેઠો છે, સમજાય છે. તો એ રીતની વાત છે. એના પછી આપણે માન કશાયની ઉત્પત્તિ કેમ થાય છે, બોલો, માન કશાયની ઉત્પત્તિ કેમ થાય છે? એકમાત્ર કારણ છે કે બીજાને નાનો અને પોતાને એનાથી મોટો માનવો. મોટો મોટો માનવો કોના આધારે? માનનો આધાર કોણ છે? માન કશાયની ઉત્પત્તિનો આધાર કોણ છે? પોતાને મોટો માને છે કોના આધારે? વિચાર કરે. કાલે આપણે 8 વાત લીધી હતી ને, કોના આધારે માન થાય છે, કોના આધારે માન કશાયની ઉત્પત્તિ થાય છે? તો સંયોગના આધારે. હવે જેના આધારે માનની ઉત્પત્તિ થતી હોય, અભિમાન થતું હોય, અહંકાર થતું હોય, મોટપ આવતી હોય, એનો વિચાર કરજો કે એ છે શું, એનું સ્વરૂપ શું છે અને આત્મા સાથે એનો શું સંબંધ છે. ખાલી એટલો વિચાર કરજો. ગેરંટી આપું છું, અગર તમે સાચા અર્થમાં વિચાર કરશો, સાચી દિશામાં એક એક ધર્મનો ને એક એક કશાયનો, લખીને આપું છું, ગેરંટી આપું છું, જીનવાની મારી સામે છે, અગર સાચા અર્થમાં વિચાર કરશો અને અને જોજો, અગર સાચા અર્થમાં નિર્ણય કર્યો હશે, વાત અંદરમાં બેઠી હશે, તો આજથી કોઈ કશાય ઉત્પન્ન નહીં થાય. એ સામર્થ મરી જશે કશાય ઉત્પન્ન થવાની. ઉત્પન્ન જ નહીં થાય. કોના ઉપર ક્રોધ કરીએ? પોતા સ્વયં જગત પ્રણામ. અહીંયા પાપનો ઉદય છે એ નિમિત્ત છે, પાપનો ઉદય છે નિમિત્ત છે, પુણ્યનો ઉદય છે નિમિત્ત છે. આજે પુણ્યનો ઉદય છે તો ખમા ખમા થાય છે. આજે સીતાજીની ખમા ખમા થઈ, પુણ્યનો ઉદય હતો તો એને તો કેટલું માન થવું જોઈએ ને. વોટ અ હસબન્ડ, સુપર્બ હસબન્ડ, લડાઈ કરીને પણ મને લઈ ગયો, માન થવું જોઈએ ને. ન થયું સીતાજીને માન. ઉદયનો વિચાર કરીને ત્યાં લંકામાં શાંતિથી 6 મહિના બેઠા હતા. અરે ઉદયનો વિચાર કરીને પાછા આવ્યા, ઉદયનો વિચાર કરીને ગર્ભવતી અવસ્થામાં જંગલમાં ગયા, ઉદયનો વિચાર કરીને આર્જિકા માતા, ઉદયનો વિચાર કરીને અગ્નિ પરીક્ષા. તમે જો ચેલેન્જીસ આવ્યા છે, જે આમાંથી એકે ચેલેન્જ આપણે વિચારી ન શકીએ આપણા જીવનમાં, એવા એવા ચેલેન્જીસ આવે છે જ્ઞાનીઓને. કેમ આજે પણ આટલા વર્ષો પછી એમની પ્રશંસા થાય છે? કેમ આપણે બહુમાનપૂર્વક સતીઓને યાદ કરીએ છીએ, વિનયપૂર્વક યાદ કરીએ છીએ? કારણ કે એ અંદરમાં વિનયરૂપ પ્રગતિ પ્રગટ થઈ છે. જીવન જીવી જાણ્યો, જીવન જીવીને બતાવ્યું. ગમે તેવા ઉદયમાં શાંતિ રાખી, સમતા રાખી, માનનો ક્રોધનો ભાવ ન થયો, સમજાય છે. તો આ રીતે અપને કો દૂસરે સે બડા માનના ઓર દૂસરે કો અપને સે છોટા માનના, તમે પકડજો પોઈન્ટ. માન, સમાન, સમાનતા નથી આવતી. સ સ સ નીકળી જાય છે ને, બધા સમાન છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા ઉદગલ એક સ્વભાવ. જો કૃપાળુ દેવે આપણે અપૂર્વ અવસરમાં શું લખ્યું છે, કો સમાનતા, જ્ઞાનીઓને પૂદગલમાં સમાનતા. સ સમાનતા, સમાન, સમાન, સ નીકળી જાય છે ને માન થઈ જાય છે. સમાનતાનો ભાવ નીકળી જાય છે અને માનનો ભાવ આવે છે, દીનતાનો ભાવ આવે છે, ક્રોધનો ભાવ આવે છે, વેરનો ભાવ આવે છે. આ બધા કશાયની જનની એકમાત્ર મિથ્યાત્વના જ્ઞાન છે. વસ્તુ સ્વરૂપનો જેટલો વિચાર કરી શકો એટલો વિચાર કરજો 10 દિવસમાં, અને આખું જીવન 10 દિવસ શું, વસ્તુ સ્વરૂપનો વિચાર કરવો પડશે, વસ્તુ વ્યવસ્થાનો વિચાર કરવો પડશે, વિશ્વ વ્યવસ્થાનો વિચાર કરવો પડશે, વસ્તુની વ્યવસ્થાનો વિચાર કરવો પડશે, ત્યારે ત્યારે જઈને શાંતિ, સમતા અને સમાધાન થશે. આ ધર્મ પ્રગટ થશે, પ્રગતિમાં ધર્મની ઉત્પત્તિ થશે. સમજાય છે? તો માન કશાયની ઉત્પત્તિ અને માન કશાયનો અભાવ કેવી રીતના થશે? એક જ વાક્ય, તત્વ જ્ઞાન કે અભ્યાસ છે અને તત્વ જ્ઞાન કે અભાવમાં, તત્વ જ્ઞાન કે અભાવમાં કશાય કી ઉત્પત્તિ હોતી હૈ ઓર તત્વ જ્ઞાન કે અભ્યાસ સે. જબ હમ સબકો સમાન માનતે, બધા આત્મા સમાન છે, આ તો ઔદયિક ભાવ છે, ક્ષણિક પોઈન્ટ સમજાય છે? આપણને ક્ષણિક ઔદયિક ભાવ પહેલા દેખાય, એનું એના ઉપર લક્ષ પહેલા જાય, એ યાદ રહી જાય, ભૂલાય નહીં, અને એ જીવનું માપ એ ઔદયિક ભાવથી થાય. આ બહુ ક્રોધી છે, આ બહુ લોભી છે, આ બહુ કંજુસ છે, આ બહુ રાગી છે, આ આવા છે, આ આવા છે, આ માયાચારી છે, આ આવા છે, આ આવા છે. તો એ જે ઔદયિક ભાવ છે, એ ઔદયિક ભાવના આધારે આપણે પોતાને અને પરને માનીએ છીએ, એ અનંત અનુબંધી કશાય છે. કારણ કે તત્વ જ્ઞાનના અભાવમાં દ્રષ્ટિ પર્યાય ઉપર જશે અને તત્વ જ્ઞાનના અભ્યાસમાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જશે. જેવી દ્રષ્ટિ ગુરુદેવ શ્રીની હતી, અરે અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો અમને ક્ષમા કરજો, આ એમની ક્ષમાવાણી હતી. સમજાય છે? ચલો, તો આ રીતે આપણે ટેબલ બનાવતા જશું, દસે દસ દિવસમાં આપણે કોલમ ફિલ કરતા જશું. આજે આપણે ત્રીજી કોલમ ફિલ કરી લઈએ અને કાલથી તો પછી આપણે રૂટીનમાં આવી જશું. હવે છ કોલમ તમને એકદમ ખ્યાલ આવી ગયું હશે. પહેલા ધર્મનું નામ, એનું સ્વરૂપ એક શબ્દમાં, જેવી રીતના આપણે ક્ષમા એટલે શાંતિ, પછી માર્દવ એટલે વિનય, વિનયનો ભાવ, સમજાય છે? કોમળતા, જો માનમાં અકળ અને માર્દવમાં કોમળતા, અકળની સામે કોમળતા, કોમળતા, કોમળ પરિણામી, ગમે તેવો ઉદય આવે કોમળ પરિણામી, અકળ નહીં, અકળ નહીં, માન નહીં. ચાંદીની થાળીમાં જમતો હોય, અરે શું કેવું, હવે ગમે તેવો ઉદય બારમાં હોય, ગુરુદેવશ્રીને પુણ્યનો ઉદય એટલો આવ્યો, ગુરુદેવશ્રીને પાપના ઉદયના પ્રસંગે એવા બહેના, શરૂઆતમાં પરિવર્તન વખતે નિંદા થઈ, આ થયું, તે થયું, બધા જ પ્રસંગમાં શાંતિ અને સમતા. મંદિરો બંધાયા, પ્રતિષ્ઠાઓ થઈ, શિબિરો થઈ, જીવો તૈયાર થયા, હજારોની લાખોની સંખ્યામાં જીનવાણી છપાઈ, વેદી પ્રતિષ્ઠા, મૂળ પ્રતિષ્ઠા, ગમે તેટલું થયું, પરંતુ કોણ કરે, કોણ બનાવે, કોણ કરનાર છે? અકર્તા સ્વભાવની દ્રષ્ટિવાળાને માન ન થઈ શકે, ક્રોધ ન આવી શકે, અભિમાન ન થઈ શકે, દીનતા ન આવી શકે, પામરતા ન આવી શકે, વેર ન બાંધી શકે. અરે આ બધી પ્રણતિ જ્ઞાની કર્માત્માથી કોસો દૂર છે અને અજ્ઞાની આને વળગીને બેઠો છે. અજ્ઞાનીથી ધર્મ જ દૂર છે અને જ્ઞાની ધર્માત્માઓથી અધર્મની પ્રણતિ દૂર છે. આ એમના પુરુષાર્થનો કમાલ છે, આ એમના તત્વજ્ઞાનનો કમાલ છે, આ એમના અંતરંગ અભ્યાસનો કમાલ છે, આ એમના એટીટ્યુડનો કમાલ છે, આ એમના તત્વ નિર્ણયનો કમાલ છે, એમની દ્રઢતાનો કમાલ છે, વસ્તુ સ્વરૂપના જ્ઞાનનો કમાલ છે. એ પરિણતિ શું ન કરી શકે. આ પોઈન્ટ સમજાય છે? ચલો હવે આપણે ત્રીજા ઉપર આવીએ, ઉત્તમ આર્જવ. કોલમ વાઇઝ જઈએ છીએ પહેલા, પછી થોડી ચર્ચા આપણે કરશું. ઉત્તમ આર્જવ, વોટ યુ મીન બાય આર્જવ? આર્જવનો અર્થ શું છે? આર્જવનો અર્થ છે સરળતા, ઉપર લીધી કોમળતા, વિનય સંપન્નતા, સમજાય છે? એની ઉપર લીધી શાંતિ, ક્ષમા એટલે શાંતિ. થોડી વાર શાંતિથી વિચારજો, આજે દસ મિનિટ માટે બધા બેસજો અને ક્ષમાનું સ્વરૂપ વિચારજો, માર્દવનું સ્વરૂપ વિચારજો, આર્જવનું સ્વરૂપ વિચારજો, એની સામે થવાવાળા કશાયનું સ્વરૂપ વિચારજો અને કશાયથી થવાવાળા કર્મ બંધનું સ્વરૂપ વિચારજો, કર્મ બંધથી થવાવાળા ઉદયનું સ્વરૂપ વિચારજો, ઉદયમાં મળતી પરિસ્થિતિઓનું સ્વરૂપ વિચારજો. વૈરાગ્ય ન આવે તો આચાર્ય દેવ કહે છે મારી પાસે આવજો. વિચાર કરવો પડશે, એટીટ્યુડ બદલવું પડશે, થિંકિંગ 100% ચેન્જ કરવું પડશે. જે આપણું થિંકિંગ છે વસ્તુ સ્વરૂપથી ખિલાફ છે, વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે, એને વસ્તુ સ્વરૂપને અનુકૂળ લાવવું પડશે. ચલો, આર્જવ, આર્જવ એટલે રુજુતા. આર્જવ, આર્જવના બધા અર્થ કહું છું તમને. આર્જવના મીનિંગ, આર્જવ એટલે શું? આર્જવ એટલે સરળતા, આર્જવ એટલે રુજુતા, સમજાય છે? આર્જવ એટલે રુજુતા, સરળતા, એનું નામ આર્જવ છે. ખ્યાલ આવે છે? હવે એની સામે, હવે આ સરળતા, સરળ સ્વભાવ છે. સ્વભાવ કેવો છે? શાંતિથી ભરેલો. સ્વભાવ કેવો છે? કોમળ છે. સ્વભાવ કેવો છે? સ્વભાવ કેવો છે? વિનય સંપન્ન છે. સ્વભાવ કેવો છે? હવે અહીંયા ત્રીજા ધર્મમાં સ્વભાવ કેવો છે? સરળ છે. સ્વભાવ સરળ છે અને એ સરળ સ્વભાવના આશ્રયથી પ્રગટ થતી સરળ સ્વભાવના આશ્રયથી પ્રગટ થતી સરળ પ્રણતિનું નામ નિશ્ચય ઉત્તમ આર્જવ ધર્મ છે. ફિલ કરજો તમે કોલમ્સ, હવે તમને ખ્યાલ આવી ગઈ છે કોલમ્સ ક્યાં ક્યાં શું લખવાનું. નિશ્ચય ઉત્તમ આર્જવ ધર્મ તમે વાંચો પરિભાષા, તમને દસે દસ માં આ જ મળશે. શાંત સ્વભાવના આશ્રયથી, ક્ષમા સ્વભાવના આશ્રયથી, માર્દવ સ્વભાવના આશ્રયથી, આર્જવ સ્વભાવના આશ્રયથી. આર્જવ એટલે શું? આર્જવ એટલે સરળતા, વિતરાગી સરળતા. મને શબ્દ એટલો ગયો, વિતરાગી સરળતા. આર્જવ નો અર્થ વિતરાગી સરળતા. તો એ વિતરાગી સરળતા જે છે, સરળ સ્વભાવ જે છે, સરળ વસ્તુ જે છે, એ સરળ સ્વભાવના આશ્રયથી પ્રગટ થવા વાળી વિતરાગી પ્રણતિ, એનું નામ નિશ્ચય ઉત્તમ આર્જવ ધર્મ છે. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કહો કે નિશ્ચય ઉત્તમ આર્જવ કહો કે નિશ્ચય ઉત્તમ માર્દવ કહો કે નિશ્ચય ઉત્તમ ક્ષમા કહો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહો, એક જ વાત છે. રત્નત્રય નો ભાવ કહો કે ધર્મ કહો, એક જ વાત છે. એ તો સમજાવવા માટે આચાર્ય દેવ શબ્દો, અલગ અલગ શબ્દ દ્વારા સમજાવે છે. તો સમજાયું, ચલો જલ્દી જલ્દી. ક્ષમાનો અર્થ શાંતિ, પછી માર્દવનો અર્થ વિનય કોમળતા, પછી આર્જવનો અર્થ સરળતા. હવે કેવી સરળતા? તો કે બહારથી સમજાવશું, લૌકિકથી. આર્જવ ધર્મને સમજાવવા માટે આચાર્ય દેવ મન, વચન અને કાયાનો સહારો લે છે. મન, વચન, કાયાના માધ્યમથી આર્જવ ધર્મ સમજાવે છે, એના માધ્યમથી સમજાવે છે. સમજાય છે? હવે થોડોક એનો ખુલાસો કરશું. સરળતાને સમજાવો તો ખરા, સરળતા 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 કરો છો. સરળતા એટલે કેવી સરળતા? તો કે વ્યવહારથી સમજાવે છે. હવે વ્યવહાર, વ્યવહાર ઉત્તમ આર્જવ, વ્યવહાર. હમણાં કશાય ઉપર આવું છું? માયાચારી ઉપર, સેકન્ડ કોલમ પર આવું છું. પહેલા આઈ એમ ફિલિંગ ધ થર્ડ એન્ડ ધ ફોર્થ કોલમ. આઈ ઓલરેડી ફિલ ધ ફર્સ્ટ કોલમ એન્ડ ધ થર્ડ કોલમ. નાઉ આઈ એમ ગોઈંગ ઓન ધ ફોર્થ કોલમ. તો વ્યવહાર ઉત્તમ આર્જવ, વ્યવહાર, વ્યવહાર ઉત્તમ આર્જવ ધર્મ એટલે સરળતા. અરે સરળતાનું સ્વરૂપ તો સમજાવો. સમજો છો સરળતાનું સ્વરૂપ? મન મેં હોય સો વચન મેં કહીએ, ઓર વચન મેં હોય સો તન સો કરીએ. મનમાં સરળતાને સમજાવવા માટે જેવું મનમાં વિચારે છે, આ સરળતા, સરળતા જેવું મનમાં વિચારે છે એવું જ કહે અને એવું જ કરે. સાચા વિચારના અપેક્ષા એવા છે, ખોટા વિચારના અપેક્ષા એ વાત નથી. સમજાય છે? આ સાચા અર્થમાં લેજો, ખોટા અર્થમાં નહીં. ખોટા અર્થમાં નહીં કે મનમાં ખોટા વિચાર આવ્યા અને ખોટા વિચાર કહી દીધા અને ખોટા કામ કરી, નહીં 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 નહીં. એની માટે તો શું કીધું ખબર છે? મન મેં હોય સો મન મેં રખીએ, ઓર વચન હોય સો તન સો ન કરીએ. જેનું મન કુટિલતાથી ભરેલું છે, છલ કપટથી ભરેલું છે, જેના મનમાં આખો દિવસ ખોટા વિચારો ચાલે છે, એને તો બોલવું જ ન જોઈએ. એ જે ખોટા વિચાર ચાલે છે, વાણીમાં આવી ગયા તો પતી ગયું, અને કાયામાં આવી ગયા તો પતી ગયું. તો એની માટે તો કે છે, મન મેં હોય સો મન મેં રખીએ. અને મન મેં રખીએ ક્યાં? મન મેં હોય સો એસે વિકલ્પ મન મેં ખોટે આતે હૈ તો ઉસકો તત્વ જ્ઞાન કે અભ્યાસ સે દૂર કીજીએ. મન કો ઇતના ઉજ્જવળ કીજીએ. મનમાં એટલા સારા વિચારો ચાલવા જોઈએ કે મનમાં જે વિચાર ચાલતા હોય એ જ વાણીમાં આવે, અને વાણીમાં જે વિચારો ચાલતા હોય એવી જ ક્રિયા દેખાય. એવી મન, વચન અને કાયાની એકરૂપતાનું નામ વ્યવહાર ઉત્તમ આર્જવ ધર્મ છે. આ વ્યવહારથી સમજાય. કેવી રીતના સમજાવે? સમજાવવા વાળાને કેવી રીતના સમજાવે? જેને સમજાવવું છે એ મન, વચન, કાયનો ધારી છે. જે સમજાવે છે એ મન, વચન, કાયથી સમજાવે છે. માધ્યમ પણ મન, વચન, કાય છે. સમજાવનાર પાસે મન, વચન, કાય છે. સમજનાર મન, વચન, કાયથી સમજે છે. તો એટલે માટે મન, વચન, કાયનો સહારો લીધો. અધરવાઇઝ તમે ગંભીરતાથી વિચાર કરો તો ઉત્તમ આર્જવ ધર્મનો સંબંધ ખરેખર મન, વચન, કાય સાથે છે જ નહીં. કારણ કે મને એ કહો કે સિદ્ધ ભગવાન પાસે મન છે? સિદ્ધ ભગવાન પાસે વચન છે? સિદ્ધ ભગવાન પાસે કાયા છે? અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે. તો સિદ્ધ ભગવાન પાસે નથી મન, નથી વચન, નથી કાયા. અને મન, વચન, કાયની એકરૂપતાને આર્જવ ધર્મ કેશું? મન, વચન, કાયની એકરૂપતાને આર્જવ ધર્મ કેશું? તો સિદ્ધ ભગવાન આર્જવ ધર્મના ધારી નહીં સિદ્ધ થાય. અને એ કબૂલ છે તમને? એ કબૂલ છે મને? એ કબૂલ છે કોઈને? કોઈને કબૂલ નથી. કેમ? કારણ કે સિદ્ધ ભગવાન આર્જવ ધર્મના ધારી છે. દસે ધર્મના ઉત્કૃષ્ટ ધારી સિદ્ધ ભગવાન છે. તો એટલે માટે મન વચન કાયનો ખરેખર સંબંધ નથી, પણ સમજાવવા માટે મન વચન કાયના માધ્યમથી આર્જવ ધર્મને પણ સમજાવે છે અને માયાચારી માયા કશાયને પણ સમજાવે છે. હવે બીજી કોલમમાં માયા કશાય ઇન્ટ્રોડ્યુસ થાય છે કે કયા કશાયના અભાવમાં આ આર્જવ ધર્મ પ્રગટ થશે, કયા કશાયના અભાવમાં આર્જવ ધર્મ પ્રગટ થશે? તો કે માયાચારીના અભાવમાં. હવે અગર હું હમણાં માયાચારીનું વર્ણન કરવા બેસીસ ને, તમારા પગની નીચેથી જમીન ખસી જશે. કરી જશ થોડું તો, ઓફકોર્સ, કેમ નહીં. થોડીક ચર્ચા માયાચારીની કરીએ. પહેલા કોલમ સમજ્યા તમે? ચાર કોલમ થઈ. પહેલા તો આપણે કઈ કોલમ લીધી? ઉત્તમ આર્જવ, બરાબર છે. એની આપણે વાત શું કરી? સરળતા, રૂજુતા. ઉત્તમ આર્જવનો અર્થ કર્યો. એની સામે કશાય, અનંતાનુબંધી માયા કોને કહેવાય? ચલો, અનંતાનુબંધી માયા કોને કહેવાય? અનંતાનુબંધી માયા જેવું સ્વરૂપ છે. કોઈ સમજાય છે? પકડજો. અનંતાનુબંધી માયા, મિથ્યા, અનંત 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 અનુબંધ, મિથ્યાત્વ સાથે બંધાતો કશાય, મિથ્યાત્વ સાથે વિદ્યમાન કશાય. બોલો હવે, અનંતાનુબંધી માયામાં વોટ કેન યુ થિંક? શું આવશે અનંતાનુબંધી માયાનું સ્વરૂપ? સમય બહુ જલ્દી થઈ ગયો, આજે તો વિષય મારો લેવાયો નથી. અનંતાનુબંધી માયા એટલે જેવું અંદરમાં સ્વરૂપ છે એવું ન માનવું, એ સરળતાથી સ્વરૂપને ન માનવું, વક્રતા કરવી. વક્ર, વક્ર માયાચારી એટલે વક્રતા, છલ કપટ. અંદરમાં સ્વરૂપ કેવું છે, તું માને છે કેવું, તું બોલે છે કેવું, તું કરે છે કેવું, સ્વરૂપ કેવું છે, તારી પ્રગતિમાં કેટલી વક્રતા છે, તારા સ્વભાવમાં વક્રતા નથી. તારો સ્વભાવ તો સરળ છે. પ્રગતિમાં ચાલતી વક્રતાના વચ્ચે પણ સ્વભાવ સરળ છે, પણ પ્રગતિમાં માયાચારી ચાલે છે. આ અનંતાનુબંધી માયા છે, આ નિશ્ચય માયા છે. વ્યવહાર માયા તો બધાને ખ્યાલ છે, વ્યવહાર માયા, કોઈકને છેતરી નાખવું, ઉલ્લુ બનાવી દેવું, એના હું તમને પોઈન્ટ હમણાં બોલીને સંભળાવું છું. વ્યવહાર માયા, બહારમાં જે લૌકિકમાં દુનિયા આખી માયાચારી કરતી હોય છે, બિઝનેસમાં માયાચારી, ઘરમાં માયાચારી, સમજાય છે, જોબમાં માયાચારી. તમે કયા ક્ષેત્રને લઈને આવો મારી સામે જેમાં માયાચારી ન ચાલતી હોય? વક્ર પરિણામ, મનમાં કઈ વિચારે છે, બોલે છે કઈ, કરે છે કઈ. એક નાનો શોપકીપર દુકાનમાં એક વસ્તુ ખરીદવા જાઓ તો એ માયાચારીથી ભરેલો છે. ભાવ કઈક છે, બોલે છે કઈક, ખરીદ્યું છે કઈક, પ્રોફિટ ગમે તેમ લગાડે છે, માલ ખરાબ છે એને સારો કે છે, એની એડવર્ટાઇઝમેન્ટ કરે છે. શું છે આ? બોલો, એક કોઈ એક એડવર્ટાઇઝમેન્ટ શું છે? માયાચારીનું રૂપ છે એક કોઈ એક એડવર્ટાઇઝમેન્ટ. એક કોઈ એક વિષય ભોગ નું જે પ્રદર્શન થાય છે માયાચારી છે. છે કાઈ ને અંદરમાં અને વખાણ કરે, અંદર કાઈ છે, બહાર કાઈ છે, બોલવામાં કાઈ, ક્રિયામાં કાઈ, કરે કાઈ, કરે તો કાઈક જુદું, વિચારે કાઈક જુદું. સમજાય નહીં આપણને કે સામેવાળા જીવની અંદરમાં માયાચારી છે, કારણ કે બોલવામાં તો એટલી મીઠી ભાષા છે અને અંદરમાં મનમાં વક્રતા છે. એટલે કીધું, મન મેં હોય વક્ર મન ને તો કહેવામાં આવે છે, કે મન મેં હોય તો મન મેં ઈ રખીએ અને વચન હોય તો તનસો ન કરીએ. હું તારું ખૂન કરી નાખીશ, બોલો, આ વચન નીકળ્યા કરી નાખે તો? મનમાં વિચારાનું આને બરબાદ કરીશ, આને આમ કરીશ. શું હવે માયાચારીનું સ્વરૂપ કહું? કહો, ઘણા તો મનોરંજન માટે માયાચારી કરતા. માયાચારી કોઈ સારો ભાવ નથી, ભયંકરમાં ભયંકર અહિતકારી ભાવ છે. મસ્તી માટે માયાચારી, મનોરંજન થાય છે, મજા આવે છે, બે લોકોને ભીડાવવામાં મજા આવે છે, ઝઘડો કરાવવામાં મજા આવે છે, કાંડી લગાવવામાં મજા આવે છે. આ તમારી લોકલ ભાષા બધી ખ્યાલ આવે છે. મનોરંજન માટે માયાચારી ક્યાં જશે? આ પ્રણામ કરીને માયાચારીના ફળમાં ક્યાં જાય છે જીવ? ખબર છે કેટલી વાતો કરવું, હવે બોલો જલ્દી. માયાચારીના ફળમાં ક્યાં જાય છે જીવ? તિર્યંજ ગતિ, આડા શરીર. ગુરદેશી કે ને આરોડાઈ કરી છે ને, આડા શરીર મળશે. અને માયાચારી વાળો જે માયા કરે છે, માયાચારી ની આખી જે જાળ વિછાવે છે, એમાં એ કોઈ સુખી નથી. પોઈન્ટ પકડજો, એમાં સુખી નથી. કેમ? કારણ કે મારી માયાચારી બહાર પડી જશે તો ભયાક્રાંત છે, લૌકિક કાર્ય પણ સારી રીતે નથી કરી શકતો જેને માયાચારી કરી હોય છે, તો આત્માની સાધના આરાધના તો બહુ દૂરની વાત છે ભાઈ. બચ્ચો ગુરુદેવશ્રી આપણને આ બધા કશાય ભાવથી બચાવ્યા છે. કેમ કરે છે માયાચારી? અરે થોડુંક તો હવે બધું કરવું પડે ને તો કામ ન થાય. તારા કાર્યની સિદ્ધિ માટે તું માયાચારી કરે છે. તારા બિઝનેસમાં કોઈ ડીલને પાસ કરવા માટે માયાચારી કરે છે. પ્રોફિટ કમાવા માટે માયાચારી કરે છે. લોકોને છેતરે છે. લોકોને તું ગલત રસ્તે લગાડે છે. અને એવું તો કરવું જ પડે. જીવને કશાય ભાવ પ્રત્યે કેટલો ઉપાદેપણું છે, ક્રોધ પ્રત્યે ઉપાદે. અરે બાળકો ઉપર થોડો ધાક તો રાખવો જોઈએ, થોડો તો ક્રોધ. સ્ટાફ ઉપર, સર્વન્ટ્સ ઉપર થોડો તો ધાક, થોડો તો ક્રોધ, થોડો તો ગુસ્સો. તું કશાય ને ઉપાદે માને છે. થઈ જાય વાત અલગ છે, અને એમાં ઉપાદેપણું માનીને એને પુષ્ટ કરે છે અને પાછું એનું માન કરે છે, એમાં તું ખુશ થાય છે. માયાચારી કરીને તું તારા કાર્યની સિદ્ધિ કરવા જાય છે. ઉલટાની તારા કાર્યની સિદ્ધિ નહીં થાય, કારણ કે તું માયાચારી કરીને પાપ બાંધે છે. તારું કાર્ય અટકી જશે, તારું કાર્ય થશે નહીં. માયાચારી કરવાવાળો જીવ કમજોર જીવ માયાચારી કરે છે. કોઈ સબળ જીવ માયાચારી નહીં કરે, એને તો પુણ્ય પાપના ઉદય પર વિશ્વાસ છે. ગુરુદેવશ્રીના જીવનમાં એક એક તમે ધર્મનું રૂપ જુઓ, તમને ખ્યાલ આવશે. કોઈ દિવસ માયાચારી નહીં. અંદરમાં જે તું બહાર કીધું, પરિવર્તન કરવું છે, કરવું છે. અમને આ માર્ગ સાચો નથી લાગતો. કોઈ માયાચારી નહીં, કોઈ લીપાપોતી નહીં, કોઈ અંદર કાંઈ બહાર કાંઈ નહીં. સાથ આપે ન આપે, કોઈ વિરોધ કરે, કોઈ સાથ આપે, કોઈ ન આપે, ગમે તે થાય, પરંતુ જે અંદરમાં હતું એ બહાર આવ્યું. મનને તત્વજ્ઞાનથી એટલું બધું ભરી નાખો, તત્વના વિચારથી મનને એટલું બધું ભરી નાખો કે તમારી વાણીમાં પણ તત્વ આવે અને તમારા જીવનમાં તત્વ ઝળકે. તમારું જીવન એવું હોય તો કોઈ તમારી સામે આંગળી ઉપાડીને ન કહી શકે. એવું આચરણ, એવું જીવન, એવો વ્યવહાર આત્માર્થીઓ સાથે, સાધર્મીઓ સાથે, ઘર પરિવારના લોકો સાથે, ગમે ત્યાં ઉભા હો. અરે કઈ કશાય ભાવ થઈ ગયો, સોરી, કઈ વાંધો નહીં, મારાથી ભૂલ થઈ ગઈ, આમ ન કરવું જોઈએ, બીજી વાર ધ્યાન રાખશું. અરે મારી ભૂલ છે, મારો કશાય હતો, આ મારો ક્રોધ હતો, આ મારા ભાવ હતા, બગડી ગયા. અરે કઈ વાંધો નહીં, બધા ભગવાન છે, સાથે રહેવું છે, અનંતકાળ સિદ્ધાલયમાં સાથે રહેવું છે. અરે શું કશાય કરીને શું લઈને જશો કો? ભયાક્રાંત માયાચારી જીવ, ભયાક્રાંત, આકુરતા ખબર ન પડી જાય. અરે ભાઈ, આ અગુપ્તી ભય છે ને. ગુપ્ત, મારી વાત ગુપ્ત રે, મારો ભાવ બહાર ન પડી જાય, મારી માયાચારી બહાર ન પડી જાય, મારું શત્રંજ બહાર ન પડી જાય. અરે કેટલા વિકલ્પ કરે છે. પોઈન્ટ સમજાય છે? એક વાત, માયાચારી વાળો જીવ, છલ કપટ કરવા વાળો જીવ તિર્યંજ ગતિનો બંધ બાંધે છે, દુર્ગતિમાં, કુગતિમાં જાય. મને એક કોઈ પણ કશાય કરવા વાળો જીવ, એની પ્રશંસા થશે કે એની નિંદા થશે? બોલો, એની નિંદા થશે કે પ્રશંસા થશે? અંજન ચોર છે, અંજન ચોર. આજે અંજન ચોર સાત વ્યસનમાં જ એનું જીવન અગર વ્યતીત થઈ ગયું હશે, સાત વ્યસનમાં એનું જીવન વ્યતીત થઈ ગયું હોત તો અહીંયા આજે આપણે યાદ પણ કરત. સાત વ્યસનની વચ્ચે એમાંથી છૂટીને પછી પોતાના આત્માનો આશ્રય લઈને નિરંજન પદને પામ્યા, એટલે આજે આપણે અંજન ચોરને યાદ કરીએ છીએ. ક્ષણિક રાજાને એટલે યાદ કરીએ છીએ કે ક્રોધનો ભાવ આવી ગયો, નરક ગતિનો બંધ થઈ ગયો, ઉપસર્ગ કર્યો, પરંતુ એની સાથે સાથે તરત જ પાછો ક્ષમાનો ભાવ, તરત જ પાછો પશ્ચાતાપનો ભાવ, સમ્યક દર્શનની પ્રાપ્તિ. અરે ક્ષણિક રાજાએ મહાવીર ભગવાનના સમોષણમાં જઈને તીર્થંકર ગોત્રની પ્રાપ્તિ કરી, આજે આપણે એમને એટલે યાદ કરીએ છીએ. કશાયથી રસિત જીવને કોણ યાદ કરશે? એની કોણ પ્રશંસા કરશે? એની લોકમાં નિંદા થશે, એનું અહિત થશે, એને ચાર ગતિમાં રખડવું પડશે. તત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી, ગુરુદેવશ્રીની પ્રાપ્તિ થયા પછી, સમયસારજીની પ્રાપ્તિ થયા પછી, કુનકુન આચાર્યદેવની પ્રાપ્તિ થયા પછી, હવે આવી માયાચારી કરીને ક્યાં જવું શકો? અને જયારે ધર્મ ક્ષેત્રમાં માયાચારી ચાલે ત્યારે તો ખરેખર એટલું દુઃખ થાય. ધર્મ ક્ષેત્રમાં માયાચારી, ધર્મ ક્ષેત્રમાં ક્રોધ, ધર્મ ક્ષેત્રમાં લોભ, ધર્મ ક્ષેત્રમાં માન, ધર્મ ક્ષેત્રમાં કશાય, ધર્મ ક્ષેત્રમાં મિથ્યાત્વ પુષ્ટ થાય, ધર્મ ક્ષેત્રમાં રાગ દ્વેષના પ્રણામ થાય. જે ક્ષેત્રમાં આવીને, જે મંદિરમાં આવીને, જે ગુરુદેવશ્રીના સાનિધ્યમાં આવીને એકોએક કશાય પીગળી જવા જોઈએ, એકોએક કશાય નષ્ટ થઈ જવા જોઈએ, એકોએક કશાય મૂળમાંથી, આજે ગુરુદેવશ્રી કેદારનાથ સવારના પ્રવચન, મૂળમાંથી ઉઠેરી ફેંકે છે. હવે ક્યારે આવું કાર્ય કરવું છે? વિચાર કરો તો આ માયાચારીના જે પરિણામ છે, સમજાયું, એની ઉત્પત્તિ કેમ થાય છે? કારણ કે માયાચારી મનમાં કાય, વચનમાં કાય, ક્રિયામાં કાય. હવે આનું થોડું વર્ણન આપણે કદાચ કાલે લેશું, ખબર નહીં, પરંતુ એની ઉત્પત્તિનું કારણ શું છે? કે પરદ્રવ્યમાં કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવા માટે માયાચારી કરે છે. તત્વજ્ઞાન, લાસ્ટ કોલમ, તત્વજ્ઞાનના અભ્યાસથી વિચાર કરો કે માયાચારીથી કાર્યની સિદ્ધિ થશે, માયાચારીથી કાર્યની સિદ્ધિ થશે કે પછી પુણ્ય ને પાપના ઉદય અનુસાર કાર્ય થશે? એને એની સાથે માયાચારી કરીને એનું બગાડવા માંગે છે, તારા માયાચારીથી એનું બગડશે કે એના પુણ્ય પાપના ઉદયથી એનું કાર્ય થશે? હવે મેં કેટલું બધું કાલથી લખ્યું છે પણ હાર્ડલી હું કઈ લઈ શકી છું, પરંતુ મને આજે રિવિઝન કરવું હતું ત્રણેય ધર્મનું. પોઈન્ટ સમજાય છે? તો બહારમાં જે વ્યવહાર આર્જવ ધર્મ છે, એવો જે જ્ઞાની ધર્માત્મા છે, એ કોઈ દિવસ કોઈ સાથે માયાચારીનો ભાવ નથી કરતો. એની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થઈ જાય છે, જયારે અનંતાનુબંધી માયાનો ભાવ થાય. એની વૃદ્ધિ પાંચમા ગુણસ્થાનમાં થાય છે, જયારે એની અનંતાનુબંધી પછી અપ્રત્યાખ્યાન માયાનો અભાવ થાય છે. પ્રત્યાખ્યાન માયાનો અભાવ થાય છે, પછી સંજ્વલન માયાનો અભાવ થાય છે. મુનિ જીવનમાં સંપૂર્ણ માયાનો અભાવ થઈ જાય છે, સંપૂર્ણ ક્રોધ, સંપૂર્ણ લોભ આદિનો અભાવ થઈ જાય છે. બારમા ગુણસ્થાનમાં યથાખ્યાત ચારિત્ર ઉત્પન્ન કરીને ઉભા થાય છે. એવા ઉત્તમ માર્દવ ધર્મ, ઉત્તમ આર્જવ ધર્મ, ઉત્તમ ક્ષમા ધર્મ આદિ દશ ધર્મના ધારી એવા આપણા મુનિરાજ છે, એવા આપણા ભગવંત છે. અને એમની નિષ્ઠામાં આપણે સ્વાધ્યાય કરીએ છીએ. અને અંદરમાં માયાચારીનો ભાવ, કોઈકનું ખરાબ કરવાનો ભાવ, કોઈકને નીચે પાડવાનો ભાવ, કોઈકની સાથે ખરાબ વ્યવહાર કરવાનો ભાવ ક્યાંથી આવે? ગુરુદેવશ્રીના જીવનમાં એક પ્રસંગ મને બતાવો, એક પ્રસંગ જ્યાં ગુરુદેવશ્રીના જીવનમાં ઉત્તમ ક્ષમા ન ટપકતી હોય, ઉત્તમ આર્ય ઉત્તમ માર્દવ ધર્મની પ્રણતિ ન ઝલકતી હોય. મને એક પ્રસંગ તો બતાવો. અરે એક લીમડાનું પાન કોઈ તોડતું હોય તો આજે કહેતા હતા, અરે એમાં અનંત જીવો છે. એવી કરુણા, એવી ક્ષમા, એવી દયા, એવી અકારણ કરુણા. એકો એક જીવને ભગવાન કીધો, વિરોધ કરવા વાળો પણ ભગવાન, ભૂલેલા ભગવાન છે ભાઈ, ભૂલી ગયા છે કે ભગવાન છે. પૂરું કરું છું. ખરેખર આપણને એટલો સરસ માર્ગ, એટલો સરસ ધર્મ, એવા સરસ ગુરુદેવશ્રી, એવી સરસ વાત, એવા સરસ ધર્મ, એવી સરસ કશાયના અભાવની રીત, માર્ગ, વિધિ આપણને પ્રાપ્ત થઈ છે. એના ઉપર આપણે ખૂબ વિચાર કરીએ અને ઉત્તમ ક્ષમા, માધવ અને આર્જવ ધર્મ, આના ઉપર આપણે વિચાર કરીએ અને આપણી પ્રણતિમાં આવી દ્રઢતા આવે અને આ ધર્મ પ્રગટ થાય, એવી વિતરાગ પ્રણતિની પ્રાપ્તિ શીઘ્ર થાય એવી મંગલ ભાવના સાથે સ્વાધ્યાય પૂરો. હે જ નવાણી ભારતી તો હે જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જીન વાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હૂદો. બોલા ને કાન મેં નિત બોધિની દ્વાદશાંગી પરમકારી જીનવાણી માત કી જય હો. ઉત્તમ ક્ષમા માર્દવ આર્યવાદી દસ ધર્મના ધારક એવા ડાઈ દ્વીપમાં વિરાજમાન સમસ્ત ભાવલિંગી દિગંબર મુનિરાજોનો જય હો. આમ ભક્તોના અનંત ઉપકારી જીવન આધાર ધર્મ પિતા, દસ ધર્મનું સ્વરૂપ, એનું મર્મ, એનું રહસ્ય સમજાવનાર, આત્માનું રહસ્ય સમજાવનાર, સ્વરૂપ સમજાવનાર આમ ભક્તોના અનંત ઉપકારી કાન ગુરુ દેવનો જય. ધન્ય અવતાર પ્રશમૂર્તિ ભગવતી માતનો જય. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર બધાને.